સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 79. પ્રસારણ તારીખ 31 જુલાઈ 2008.
રાવણના સરવડાની રાહ જોઈ રહેલા મારા મહેનતકશ ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી એકવાર ગુરુવારની સાંજે નમસ્કાર.
લાલ, આ વખતે ઘણા વિસ્તારોમાં ચોમાસું એટલે કે ખરીફ પાકની મજા તો ગઈ જો.
તારી વાત તો સાચી છે ઉમા, પણ આ તો કુદરત છે ભાઈ. પેલી કહેવત છે ને,
કઈ
આભનો ને ગાભનો કોઈ ભરોસો નહીં. હવે તું જ કહે જોઈએ. શરૂઆતમાં આપણે તો ઠીક હવામાન ખાતાના નિષ્ણાતો એવું સપનામાં નહોતું વિચાર્યું કે વરસાદના કારણે ઉત્તર ભારત થાકી જશે અને એની ખેંચના કારણે પશ્ચિમ ભારત ત્રાસી જશે.
હવે એ લોકો કહે છે કે થોડો ઘણો વરસાદ આ તરફ થશે, પણ હવે તો વાવી વાવીને કેટલા પાક વાવી શકાય? લાંબા ગાળાના વાવીએ તો શિયાળુ પાકો માટે જમીન જ ના બચે.
ઉમા, આજે બધી ખૂબ કામની વાતો જ કરવી છે, પણ હજી સુધી આપણા ઝાલાવાડી મિત્ર ક્યાંય દેખાતા નથી, એનું શું કરવું?
હા,
એનું કાંઈ કરવાની જરૂર નથી. વરસાદ જો મોડો મોડો મોઢું નહીં દેખાડે તો આવતા ઉનાળે કેટલાય ના મોઢા દેખાયવા નહીં રે. શંકરભાઈ નમસ્તે.
નમસ્તે નમસ્તે. આવો
આવો, એવું ના બોલો, સૌ સારા વાના થઈ રહેશે મોહનભાઈ.
અરે હું હારા વાના થઈ રહેશે ભલા માણા, હવે તો હું વાવું ઈ જ નથી હૂતું. લ્યો, પાક વિનાની ઉઘાડી કાળી ભમ્મર જમીન જોઈને આંખમાં પાણી આવી જાય છે શંકરભાઈ.
મોહનભાઈ, પેલી કહેવતમાં કહ્યું છે ને, ખેડ કરે એને ખબર પડે, અને વર્ષો વર્ષ માફક સરનો વરસાદ પડે જેવી ખાતરી તો કોઈ જ ના આપી શકે પેલા માણસ.
હવે તમે જ કહો, જ્યાં હજી માઇન્ડ અઠવાડિયા પહેલા વરસાદ થયો હશે કે એક બે દીમાં થવાની શક્યતા છે, ન્યા કોઈ ચોમાહું પાક લઈ શકાય ખરો?
હા તો કેમ નહીં, હજી તો દિવેલા એટલે કે એરંડા, જુવાર, લાલ પૂર્વાતલ, પછી મધ્ય ગુજરાતમાં તમાકુ, આણંદ 119-2 જેવો પાક વાવી શકાય છે. આ પાકો માટે હજી કઈ એટલું બધું મોડું નથી થયું મોહનભાઈ.
અને જો શહેર નજીકમાં હોય ને તો શાકભાજી ને ઘાસચારો વાવી શકાય. હા, એટલે શિયાળુ પાકો વખતે રોકડ આવક પણ ચાલુ રહે અને દૂધાળા ઢોર કે બળદ માટે ચારો મળી રહે.
અને એ સિવાય બીજો કોઈ પાક વાવવો હોય તો?
સાંભળો, જો હાલ એક બે દિવસમાં જે વાવણી લાયક વરસાદ થયો હોય એવા વિસ્તારોમાંથી ઉત્તર ગુજરાતમાં હાઇબ્રિડ બાજરી 558, પછી દિવેલા GCH 5, 6 કે 7, મગ K58 અથવા ગુજરાત 1 પણ વાવી શકાય.
અને મધ્ય ગુજરાતમાં એટલે કે અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા ને ભરૂચ જિલ્લા સુધી આ મગ, બાજરી ને દિવેલા ઉપરાંત મોહનભાઈ અડદ T9 અથવા ગુજરાત 1, આ બે પ્રકારના અડદ એ પણ વાવી શકાય. હજી બીજા 15-20 દિવસ સુધી આમાંના એકેય પાકને વાવવાથી ખાસ કોઈ તકલીફ નહીં પડે. કો
હાલો હાલો, મારે એરંડા વાવવા છે, શું કરવું જોશે અને કયું બિયારણ લેવું જોશે એની વાત કરો.
એ માટે સુકારાનો સામનો કરી શકે એવી જાત છે ગુજરાત હાઇબ્રિડ કેસ્ટર, એટલે કે શંકર એરંડા 7.
પણ એ ન મળે તો 5-6 વાવી
શકાય. તમારે જો પિયતની સગવડ હોય તો પહોળા પાટલે વાવવા પડશે, એટલે બિયારણ એકરે 2 થી 2.5 કિલો જોઈશે. અને પિયતની સગવડ ના હોય તો એકરે 3.5 થી 4 કિલોગ્રામ બિયારણની જરૂર પડે,
એટલે હાંકડા પાટલે વાવવાના. બરાબર.
અને એ વિલાયતી ખાતર કેટલું નાખવું પડે એમાં?
જો રાસાયણિક ખાતર ને,
હા
હવે એ સાંભળો, એકરે જો બિન પિયત હોય તો દિવેલામાં 16 કિલોગ્રામ નાઇટ્રોજન અને 16 કિલોગ્રામ ફોસ્ફરસ ની જરૂર પડે.
બરાબર.
અને જો પિયત હોય તો દિવેલા મોટા થાય ને, એટલે નાઇટ્રોજન લગભગ બમણો 30 કિલો નાખવાનો. હા, અને ફોસ્ફરસ સવાયો એટલે કે એકર દીઠ 20 કિલોગ્રામ જેટલો આપવો પડશે.
ઓહો, પણ એમાં રોગ ને જીવાત ક્યાં હખ લેવા દે એમ છે, એનો કઈ ઉપાય ખરો કે નહીં?
મોહનભાઈ, એરંડાને સૌથી મોટો ડર હોય છે મૂળખાઈનો કે સુકારાનો રોગ આવવાનો છે. શરૂઆતથી જો એનો ઉપાય કરીએ અને ફૂગને કાબુમાં રાખીએ તો અડધો જંગ તો એમને એમ જ જીતી જવાય.
ઈ હટું તો બિયારણને મેંકો ઝેપનો કે થાયરમનો પટ દે એટલું જ ને.
બસ એ જ.
અને ઉપર પણ પાનના ટપકાનો રોગ આવે કે ઝાડનો રોગ આવે તો 10 લિટર પાણીમાં 25 ગ્રામ પ્રમાણે મેંગોઝે ભેળવીને છંટકાવ પણ કરી શકાય.
ચાલો હવે તમે એ કહો કે દિવેલાના પાકમાં જીવાત આવે તો શું કરવું?
એ તો ભલામણ મોઢે જ હોય ને,
તો બોલો.
નકર ડાયરીમાં તો લખી જ રાખ્યું છે.
શું વાત છે?
અન કાંઈ ગયું,
કાંઈ
ગયું. હા હા, એ આર્યું આર્યું છે, ડી ગયું. લ્યો સાંભળો, તારે પેલી તો આવે ઘોડિયા ઈયળ, અને પછી આવે ઓલી ભૂખરી ઈડું.
બે આવે શરૂઆત,
બે આવે પાછી, બે પાછી પાન જ ખાય. એટલે સોડ મોટો થાય ન્યા સુધી આ બે જીવાત ને જ કાબુમાં રાખવી
પડ્યા.
સાચું, પણ એ માટે રાસાયણિક ઉપાય શું કરવાનો, એટલે કે દવા કઈ છાંટવાની?
એ હોત લખી જ રાખ્યું છે.
શું વાત છે?
એમને કાબુમાં લેવા એન્ડોસલ્ફાન,
બરોબર,
ક્લોરપાયરીફોસ કે ક્વિનાલફોસ, એ ત્રણ માંથી ગમે એક દવા લેવાની.
બરાબર.
10 લિટર ના પંપ દીઠ 20 મિલી લિટર ભેળવીને સાટી દેવાની.
પણ ક્યારે? જયારે આ જીવાતની ક્ષમ્ય પ્રમાણ કરતા સંખ્યા વધી જાય ત્યારે. એટલે કે ઘોડિયા ઈયળ તમને જો છોડ દીઠ સરેરાશ 4 કરતા વધારે દેખાય, અને ભૂખરી ઈયળના સમૂહ 20 છોડ દીઠ 10 જેટલા જથ્થા જોવા મળે ને, ત્યારે આ દવા છાંટવાની. અગાઉથી દવા પાછળ ખોટો બગાડ કરવાનો નહીં.
મોહનભાઈ, એરંડામાં પણ રોગ અને જીવાતને કાબુમાં લેવા સજીવ ઉપાય તો કરવાના જ હો. જેમ કે એરંડામાં પણ પક્ષીઓને બેસવા લાકડાની બેઠકો બનાવ્યા પછી શરૂઆતમાં પક્ષીઓને આકર્ષવા મમરા જેવો ખોરાક વીરવાનો.
બરાબર.
એટલે પછી એ ઈયળો વીણી વીણીને ખાઈ જશે.
અને એ જ રીતે એરંડામાં પણ ફૂગથી આવતો સુકારો કે મૂળખાઈ જેવો રોગ ન આવવા દેવો હોય ને, તો ખેતરમાં માટી ભીની હોય ત્યારે ટ્રાયકોડરમાં થોડી માટીમાં ભેળવીને આખા ખેતરમાં વેરી જ નાખવાની.
બસ લ્યો, મને લાગે છે આટલું કરી એટલે એરંડાનો પાક તો હોય 100% સારી રીતે લઈ શકાય. તમારે હરફેર જવાની બીક તો ન જ રહે.
પણ એવું છે મોહનભાઈ કે આ સિવાય પણ માનો કે સૌરાષ્ટ્રમાં ઘણા મગફળી વાવી છે, બરોબર. તો એવી રીતે એક ભાઈ છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડજના જાની જીતેન્દ્રકુમાર જયશંકરભાઈ, અને આવા તો ઘણા મિત્રો એ પત્રો લખ્યા છે અને ફોન કર્યા છે. એમણે એમ કહ્યું કે અમારી મગફળીની અંદર રાતડો કાળી ફૂગ જેવા રોગને અટકાવવા શું કરવું, તો એનો ઉપાય બતાવશો.
બરાબર.
એમાં જુઓ, 2-4 રસ્તા કરી શકાય. એક તો ગંધક છાંટી શકાય જેથી પાન કથીરી અને ફૂગનો રોગ પણ જઈ શકશે.
બરાબર છે.
બીજો રસ્તો તો આપણે મેંગોઝેબ છે એ તો ખબર જ છે, કાર્બેન્ડેઝિમ છાંટી શકાય. અને ત્રીજો રસ્તો આ મેં તમને હમણાં કહ્યો એરંડા વાળો, ટ્રાયકોડરમાં જો તમે ભેળવી દીધી હોય તો એ ફૂગને વધવા દેશે.
મોહનભાઈ, આ બધામાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે પાણી. અને એમાં વરસાદ ઓછો હોય ત્યારે તો પાણીનો કરકસર પૂર્વક જ ઉપયોગ કરવો જોઈએ.
બિલકુલ.
ભૂલે છો કે બગાડ નહીં કરવાનો.
તે હે ઉમા બન, આ દિવેલામાં ટીપા પદ્ધતિથી પાણી દઈ તો કેમ રહ્યા?
એમાં તો ખુબ સારું. મોહનભાઈ, આપણે ગયા વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડાના એક ખેડૂત મિત્રોનો દાખલો લીધો હતો, ખબર છે. હવે એ જો બાજરીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી શકતા હોય તો એરંડામાં તો અપનાવી જ શકાય ને ભલા માણસ.
પણ સ્પેશિયલ એરંડામાં જ ટીપા પદ્ધતિથી વાવેતર કર્યું હોય એવો કોઈ ખેડૂત ખરો?
હા, તો એવા પણ છે જ. એ છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગામ કિયાદરના ચૌધરી મહેશભાઈ ફલજીભાઈ, જેમણે ચાતર્યો છે
નવો ચીલો.
મોહનભાઈ, મહેશભાઈ ગયા વર્ષથી ટપક સિંચાઈથી ત્રણેય મોસમમાં જુદા જુદા પાક લેતા થઈ ગયા છે. કો
તે બીજા પાક હોતે ટીપા પદ્ધતિથી જ લે છે?
ત્યારે એમણે મારી સાથે જે વાતચીત કરી ને એ મુજબ મોહનભાઈ એરંડાના પાકમાં પણ જમીનની ચકાસણી કરાવનારો એમના ગામનો આ પહેલો ખેડૂત છે. હા, મહેશભાઈએ જમીન ચકાસણી કરાવ્યા પછી ટપક સિંચાઈથી કેવા ને કેટલા ફાયદા થાય છે, કેટલો ખાતર અને દવા પાછળનો ખર્ચ બચ્યો છે એ બધી વાત કરી છે. સાંભળો. નમસ્કાર.
હા નમસ્કાર સાહેબ,
કેમ છો મહેશભાઈ?
હા મજામાં.
તમારી પાસે અત્યારે ખેતી કેટલી છે?
હાલ મારે કુલ જમીન છે 30 વીઘા.
અને એમાં શું શું વાવો છો મહેશભાઈ?
કપાસ, દિવેલા, વરિયાળી, રાઈ.
તો એમાં તમે ડીપ ઇરિગેશન એટલે ટપક સિંચાઈનું કેટલું કામ કરો છો?
ટપક સિંચાઈનું 7.5 હેક્ટર.
3.5 હેક્ટરમાં?
હા હવે એમાં ડીએસસી ની કઈ તમને માર્ગદર્શન કે મળેલું કે એમને?
હા ડીએસસી નું ખરું માર્ગદર્શન.
હવે તમે ટપક સિંચાઈ થી દિવેલા વાવવાનું આ વર્ષે જ નક્કી કર્યું ગયા વર્ષે વાવ્યું?
ના દિવેલા તો આ વર્ષથી સ્ટાર્ટ થાય, ગયા વર્ષે તો ચાલુ મતલબ અડધા વર્ષથી મારી ટપક જોઈન થઈ ગઈ એટલે આગળનો પાક હતો જે ફળ મહિના પછી થોડું એના વગર જો કે ગયા વર્ષ તો અડધી સિઝન માં થઈ ગઈ એટલે ફર્સ્ટ તો આ વસ્તી લાગુ પડશે.
સામાન્ય પહેલા તમે જે ફ્લડ એટલે આપણે રેડ પાણી આપીએ સિંચાઈ તો એમાં શું તમને ખર્ચ અને બીજું નુકસાન કે કેટલું થતું તે કઈ વાત કરશો?
હા ખર્ચમાં તો ફ્લડની અંદર આપવાથી બીજા જે ખાતર નું વપરાશ વધુ, પાણી નો વપરાશ વધુ, મતલબ નિંદામણ વધે છે, નિંદામણ નો ખર્ચ વધુ થાય, પછી વારંવાર જમીન પીપાઈ જાય એટલે વળી પાછી કઈ અડવાનું પાછો ખર્ચો લાગુ પડે વધારે.
બરાબર ટપક સિંચાઈમાં જમીન વારે ઘડીએ બેસી જવાનો સવાલ રહેતો જ નથી.
હા એ તો જમીન બંધાય જ નહીં, એ તો
થવાની જ નથી. હા
ટપક ની અંદર શું જે ફર્ટિલાઇઝર ઓગળી શકે હોય યુરિયા છે પોટાશ સલ્ફેટ એ અમે તો ઓગાળી ડ્રમ આવે છે ડાયરેક્ટ પંપ દ્વારા ટલ લાઈન માં આપી દઈએ છીએ અંદર જ.
મહેશ ભાઈ આ સજ્જતા નો સંઘ લાવે ખેતી મારંગ કાર્યક્રમ તમે સાંભળો છો ખરા?
હા એટલે સાંભળેલો ખરો.
હા હા અને એ તમને કઈ ખેતીમાં ઉપયોગી થાય એવું લાગે છે?
હા એની અંદર ઘણી વાતો જે અપનાવવા જેવી બાબતો હોય છે.
બરાબર
મેં સાંભળેલી છે.
મહેશભાઈ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પણ આ નવી નવી પદ્ધતિ અપનાવવા બદલ.
હા
મહેશભાઈ વાહ વાહ વાહ.
તો પછી
બાકી ધન્ય છે તમને અને ધન્ય છે તમને આવી સલાહ દેનારી ડીએસસી જેવી
સંસ્થાઓને.
મોહનભાઈ હું તો કેટલી વાર કહી ચૂકી છું કે હવે આધુનિક ખેતી અપનાવ્યા વિના છૂટકો જ નથી, તો જ આપણે હરીફાઈમાં ટકી શકીશું અને ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન પણ લઈ શકીશું.
પણ હવે આપણે આજે બાકી બચેલા સમયનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનો છે. ઉમા
ભલામણા એમ કહો ને કે આજનો ઇનામી સવાલ એ પૂછવાનો છે ને 74 માં પ્રોગ્રામ ના ઇનામ વિજેતાના નામની જાહેરાત કરવાની છે.
તમે બિલકુલ સાચી વાત સમજ્યા છો.
તો પૂછી નાખો આજનો સવાલ. હંધાય મારી જેમ તૈયાર જ બેઠા છે.
હા તો લખો મિત્રો આજનો 79 માં કાર્યક્રમનો સવાલ છે. એરંડામાં શરૂઆતના તબક્કામાં કઈ બે જીવાત આવે છે અને તેને કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈએ?
સવાલ બરોબર સમજી લીધો ને ભાઈઓ બહેનો.
તમે બોલો બોલો ફરી બોલો.
લેવા તાર ફરી બોલું છું. સાંભળજો એરડામાં શરૂઆતમાં કઈ બે જીવાત આવે છે ને એને કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈએ?
બસ હવે દર ગુરુવારની જેમ આજે પણ તમારા જ અવાજમાં જવાબ કે બીજું કોઈ સૂચન રેકોર્ડ કરવા ને સવાલ હોય તો એ પણ રેકોર્ડ કરવા હું પણ પરેશભાઈ રમેશભાઈ ને વિકાસભાઈ ની સાથે 0 27 17 235 995 ઉપર બેઠો છું. મિત્રો
એ તો હંધાય ફોન કરશે જ, પણ 74 માં પ્રોગ્રામ માં સાચો જવાબ દેનારા માંથી ઇનામ કોને કોને મળ્યા છે એ તો ગયો.
હા એ રહી ગયું નઈ.
હા મોહનભાઈ એ પણ હું ડ્રો કરીને લેતી જ આવી છું.
હા
ફોન અને પત્ર દ્વારા જવાબ આપનારા સંખ્યાબંધ મિત્રો માંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે પોરબંદર જિલ્લાના ગામ લાલ પરડાના રામભાઈ રાજસિંહભાઈ ચુડાસમા.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ કોણ જીત્યું છે એ તમે જાહેરાત કરો મોહનભાઈ.
હા લાવો લાવો આયા લાવો
લો લો.
હા તો ભાઈઓ બહેનો 74 માં પ્રોગ્રામ માં બહેન 51 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જાય છે સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ગામ હઠીપુરાના સુરેશભાઈ સંધુભાઈ પટેલ.
મિત્રો તમને બંનેને ખૂબ 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 અભિનંદન,
ધન્યવાદ.
કાર્યક્રમ રસથી સાંભળી ખેતીમાં એનો પ્રયોગ કરનારા બાકીના તમામ મિત્રોનો પણ ખૂબ ખૂબ
ખૂબ આભાર. દોસ્તો ખરો આભાર આપણે સૌએ માનવો રહ્યો યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આર્થિક સહાય પૂરી પાડનારા આગા ખાન ફાઉન્ડેશનનો,
એ પણ સાચી વાત,
અને સાથે ડીએસસી તથા સજ્જતા સંઘનો પણ કે જેમણે આપણી ખેતીની સમસ્યાઓ દૂર કરવા આ પ્રયત્ન આદર્યો છે.
બસ તમે પણ એ માટે એટલા જ સક્રિય બનો. ખેતીને લગતી કશી જ મૂંઝવણ હોય તો અમને કહો, શક્ય એટલો જલ્દી એનો ઉકેલ ચોક્કસ જણાવીશું મિત્રો.
અને ફોન ન કરી શકાય તો કાગળ કેમ નથી લખી હતા.
બરાબર છે સરનામું તો હવે જગ જાહેર છે. સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ,
બીએસસી
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58.
તો હવે શ્રાવણના આવી રહેલા તહેવારોની શુભેચ્છા અગાઉથી જ પાઠવી દઈએ અને અત્યારે લઈએ છીએ આપની રજા. છેલ્લે કહી દઈએ નમસ્તે આવજો.